આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે. આજે તમારી મુલાકાત કરાવું છું શ્વેતા રાઠોડ સાથે. તેમની સાથે વાત કરવાનું મુખ્ય કારણ છે કે અમુક ક્ષેત્રોમાં જ્યાં ગુજરાતીઓ ઓછા જોવા મળે છે તેમાંય મહિલાઓ તો ભાગ્યે જ જોવા મળે છે, એવું જ એક ક્ષેત્ર છે ફ્લાઇંગનું, પાઇલટ્સનું. શ્વેતાએ તાજેતરમાં ફ્લાઇંગ લાયસન્સ મેળવ્યું છે. પાઇલટ બનવાનું સપનું નહોતું, તો પછી ફ્લાઇંગ શા માટે પસંદ કર્યું, કેવી રીતે તેમાં ટ્રેનિંગ મેળવી અને હવે એકલા પ્લેન ઉડાડવાનો અનુભવ કેવો છે, આવો જાણીએ શ્વેતા પાસેથી.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્વેતા, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં હું નીતલ દેસાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું.
થેન્ક યુ.
જણાવશો, તમે જ્યારે આ પાયલટ ટ્રેનિંગ, ફ્લાઇંગ લેસન્સ લેતા હતા, શું કોઈ ગુજરાતીઓ, ખાસ કરીને ગુજરાતી મહિલાઓ મળી હતી ત્યાં, હતી તમારી સાથે?
ના, એકચ્યુઅલી અમે હોર્શમમાં હતા, કન્ટ્રી સાઇડ, તો વિક્ટોરિયામાં છે જે, તો ત્યાં ઇન્ડિયન કમ્યુનિટી જ ઘણી ઓછી હોય છે અને ગુજરાતી ફેમિલીઝ આખા ત્યાં ટોટલ કન્ટ્રી ટાઉનમાં ખાલી બે જ ગુજરાતી ફેમિલી હતા. એટલે ત્યાં પાયલોટનું જે લાયસન્સ મેં લીધું એ જગ્યા એરો ક્લબમાં ગુજરાતી કોઈ જ નહીં, ઇન્ડિયન પણ કોઈ નહોતું.
હવે ફ્લાઇંગ એ તમારું પહેલેથી સપનું નહોતું કે તમે પાયલટ બનવાના છો, ભણ્યા છો, કંઈ અલગ વ્યવસાય કંઈક અલગ કરો છો અને પછી ફ્લાઇંગ લાયસન્સ લીધું છે. જરા માંડીને વાત કરશો, મૂળ ક્યાંના છો, ઓસ્ટ્રેલિયા ક્યારે આવ્યા અને ફ્લાઇંગ લેસન્સ લેવાનો વિચાર કેવી રીતે આવ્યો?
શ્યોર. અમે 2011માં ઓસ્ટ્રેલિયા આવ્યા. એના પહેલા હું ત્યાં, અમે ઇન્ડિયામાં ગુજરાતથી છીએ અને અમદાવાદથી છું. મેં ત્યાં બીએડ અને પીટીસી કરેલું, એટલે મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે એ એઝ અ ટીચરનું રહેલું. પછી 2011માં આવ્યા ત્યારે અમે એડિલેડમાં આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ. પછી ત્યાંથી હોર્શમ ટાઉન, કન્ટ્રી ટાઉનમાં આવ્યા અમે બિઝનેસ માટે. અમારે ત્યાં ડોમિનોઝનો બિઝનેસ હતો અને કન્ટ્રી ટાઉન હોય એટલે આપણને થોડી વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે. તો અમે, મેં મારું લાયસન્સની પ્રેક્ટિસ ચાલુ કરી 2018માં. તો એ વખતે બસ ત્યાં કન્ટ્રી ટાઉનમાં હતા એટલે ઓપ્શન આવી રીતે મળ્યો. અમે ત્યાં જોયું કે એરો ક્લબમાં આવી રીતે થાય છે અને મને નહોતી ખબર કે એના માટે આપણે કોઈ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જોઈએ. અને ઇન્ફોર્મેશન લીધી તો તમે કોઈ પણ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડમાં હોવ તો પણ તમે લાયસન્સની પ્રેક્ટિસ કરી શકો. એટલે મેં 2018માં મારી પાયલોટ લાયસન્સની પ્રેક્ટિસ ચાલુ કરી અને 2019માં મને રેસ્ટ્રિક્ટેડ પાયલોટ લાયસન્સનું મળ્યું.
રેસ્ટ્રિક્ટેડ પાયલોટ લાયસન્સ એટલે થોડું વધારે સમજાવશો?
હા, શ્યોર. એટલે એમાં એવું હોય છે કે સ્ટેજ બાય સ્ટેજ જવાનું હોય છે. તમે જેટલા અવર્સની પ્રેક્ટિસ કરો એ પ્રમાણેનું તમારું લાયસન્સ મળે. હું અત્યારે જે લાયસન્સ મારી જોડે છે અને જે એરક્રાફ્ટ હું ચલાવું છું એ 2-સીટર હોય છે અને રેસ્ટ્રિક્ટેડ એટલે 25 માઇલ્સ સુધીમાં જ તમે ફ્લાય કરી શકો.
એટલે એક્સપિરિયન્સ કેવો હોય છે, કેન યુ એક્સપ્લેન? તમે સોલો ફ્લાઇટ પણ લીધી છે અત્યાર સુધીમાં?
હા, સોલો ફ્લાઇટ પણ કરી છે. સોલો ફ્લાઇટમાં તમે એકદમ પાક્કા થઈ જાઓ ને પછી જ આપણને લાયસન્સ મળે. એમાં 5 અવર્સ તો મિનિમમ હોય છે.
જે લોકો અત્યારે મુલાકાત સાંભળી રહ્યા છે તેમને માટે સૌથી પહેલા તમે જણાવ્યું કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. શું ફિઝિકલ એબિલિટીઝ એવું કંઈ?
ના, એવું કંઈ હોતું નથી. તમે, તમારે ગ્લાસીસ હોય, નંબરવાળા ગ્લાસીસ હોય કે પછી કઈ બી હોય, તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ પ્રોપર હોવી જોઈએ, તમારી એબિલિટી હોવી જોઈએ, તમે જે તમારી આઈસાઇટ છે એ પ્રોપર હોય, પછી ફિઝિકલ એબિલિટી ઇન ધ કેસ કે તમે ફ્લાય કરતા હો તો તમે સ્ટીયરિંગ ને બધું પ્રોપરલી હેન્ડલ કરી શકો એમ હોવ તો કોઈ ઇસ્યુ થતો નથી.
એટલે સ્ટ્રેન્થ અને સ્ટેમિના બે હોવા જોઈએ.
હા, અને તમને હાઇટ થી ડર ન લાગવો જોઈએ ને એ જે પણ ખરું ને એ પણ આમાં માઇન્ડ કરે છે. બીકોઝ જ્યારે તમે ફ્લાય કરતા હોવ ને તો શરૂમાં પ્રેક્ટિસ કરો તો એના 1 કલાક કરી હોય તો તમારા આગળના 4 કલાક સુધી તમને ચક્કર આવતા હોય એવું ફીલ થયા કરે.
ઓકે,
પણ એ શરૂઆતમાં થાય છે, પછી તમે યુઝ ટુ થઈ જાઓ તો એવું કશું થતું નથી હોતું. મારે શરૂઆતમાં એવું થતું હતું, થાકી જવાતું હતું, લિટરલી થાક લાગી જાય, તમને બોડીમાં થકાન ફીલ થાય, પણ એ શરૂમાં થાય, પછી ધીમે ધીમે તમને આદત પડી જાય એની. અને આના ઉપર થોડું કોન્શિયસ એટલા માટે હોય છે ફ્લાઇટના લાયસન્સ માટે, બીકોઝ જો તમે ભૂલ કરો તો તમે કારને પાર્ક પુલ ઓવર કરીને સાઈડમાં પાર્ક કરી લો, આમાં એવું ન થાય.
બરાબર.
એટલે એટલા માટે થોડું વધારે ધ્યાન આપવું પડતું હોય છે, અને કોન્સન્ટ્રેશન નું બહુ જ છે આમાં ઇમ્પોર્ટન્સ, કે તમારું કોન્સન્ટ્રેશન, તમે સહેજ પણ તમે ધ્યાન ન હટાવી શકો ફ્લાય કરતા હો ત્યારે.
ઓબ્વિયસલી, તો ડ્રાઇવિંગ વખતે કોઈનું ધ્યાન ન હટવું જોઈએ. તમને કેટલો સમય લાગ્યો?
મિનિમમ 150 ની આસપાસ તો થઈ જાય છે,
150 કલાક.
રાઈટ. પણ કેવું છે કે કોઈની સ્કિલ ઉપર ડિપેન્ડ છે, પછી ફ્લાય કરવા માટે વેધર, વિન્ડ બધું જોવાતું હોય છે. અને મારે 2 કિડ્સ છે નાના, તો એ ટાઈમે 2-year-old બોય હતો, 3 and 4.5 year-old બેબી ગર્લ છે, તો એ બંને કિડને જોઈને બધું જોડે ચાલતા ચાલતા મને 1.5 year થઈ ગયું. નોર્મલી કોઈને એનાથી પણ ઓછા ટાઈમમાં કરી લેવું હોય તો લાયસન્સ મળી જાય. ટાઈમ રેસ્ટ્રિક્શન નથી, અવર્સ ઉપર ફોકસ હોય છે કે તમે કેટલા અવર્સની પ્રેક્ટિસ કરો છો.
અને 150 કલાક તમે 6 મહિનામાં કરી શકો કે વર્ષમાં પણ કરી શકો?
ડેફિનેટલી, ડેફિનેટલી.
લાયસન્સ મળી ગયા પછી શું સતત પ્રેક્ટિસ કરવી પડે?
તમારે તમારી એ મેમ્બરશીપ હોય એને કન્ટિન્યુ કરવા માટે તમારે એવરી યર જે આપણે રિન્યુ કરાવતા હોય એ તો હોય જ છે, પ્લસ જો તમારે લાયસન્સ આવી જાય અને 1 વર્ષ સુધીમાં તમે ફ્લાય ન કર્યું હોય વચ્ચે એક પણ વાર, તો તમારે ફરી લેસન લેવું પડે.
બરાબર. અને ઓન ધેટ, તમે સિડની મેલબર્નમાં રહેતા હો તો એરોડ્રોમ પાસે ન હોય એટલે એ થોડું ડિફિકલ્ટ થઈ જાય. તમે રિજનલ વિક્ટોરિયામાં હતા એટલે તમને એક્સેસ ઇઝી હતો. હવે તમે મેલબર્નમાં છો તો તમારે પ્રેક્ટિસ માટે કે એ મેમ્બરશીપ માટે ક્યાં જવું પડે?
એટલે આમાં લાયસન્સમાં, આ લાયસન્સમાં એવું હોય છે કે તમે જે લાયસન્સ લીધું હોય ને પર્ટિક્યુલર એરક્રાફ્ટ જ ફ્લાય કરી શકો. તમે એવરી એરક્રાફ્ટ ફ્લાય કરવા માટેનું પણ એક અલગ લાયસન્સ આવતું હોય છે. એટલે હું જે એરક્રાફ્ટ ફ્લાય કરું છું એ ટેકનેમ 4850 છે, અને એ એરક્રાફ્ટ હોર્શમમાં છે અને અહીંયા મેલબર્નની નજીક જીલોંગ સાઇડ પણ છે અને બેકર્સ માર્સ છે. તો હા, બધી જગ્યાએ અવેલેબલ હોય એવું જરૂરી નથી હોતું. કાં તો પછી તમે લાયસન્સને તમારું, તમે 2-3 એક્ઝામ આપીને લાયસન્સને ટ્રાન્સફર કરાવો, અથવા તો બીજું એક નવું લાયસન્સ એડ કરો, તો તમે બધા એરક્રાફ્ટ ફ્લાય કરવા માટે કરી શકો.
એટલે જેને પછી આમાં કરિયર પર્સ્યુ કરવું હોય કે વધારે એમાં રસ પડે તો એ લોકો અલગ અલગ પ્રકારના લાયસન્સ મેળવી શકે. પણ શ્વેતા, તમારી વાત પરથી એવું લાગે છે કે તમે એવું વિચાર્યું નહોતું કે મને ફ્લાઇંગ ગમે છે, હું ટ્રાય કરું, તો પછી વાય ફ્લાઇંગ? બીજું બધું પણ અવેલેબલ હશે, ફ્લાઇંગ કેમ પસંદ કર્યું તમે?
હવે એમાં એવું છે કે લાઈક આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન હતો મારા માટે, જે તે સમયે જ્યારે મને પૂછવામાં આવ્યું કે ફ્લાય કરતા શીખવું છે, તો નોર્મલી આપણે એવું એક્સપેક્ટ જ ન કરીએ કે કોઈ આપણને આવીને એવું પૂછે કે ભાઈ તમે ફ્લાય કરવું છે, એટલે ક્યારે વિચાર્યું જ નહોતું. હવે આવી ઓપોર્ચ્યુનિટી મળે તો ના શું કામ કેવું.
રાઈટ, એટલે વાય કરતા વાય નોટ.
હા, એટલે બસ એ જ હતું કે કોઈ આપણને પૂછ્યું છે અને આવી કોઈ ઓપોર્ચ્યુનિટી લાઈફમાં પહેલા તો કદી મળેલી હતી નહીં, હવે મળી છે તો ચલો નહીં ફાવશે તો જોયું જશે, પણ એકવાર ટ્રાય તો કરીએ એમ. અને મેં ચાલુ કર્યું. હાર્ડ હતું શરૂઆતમાં, થોડું ટફ પડ્યું, પણ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ પછી એવું લાગ્યું કે જો કોઈને લાઈફમાં ઓપોર્ચ્યુનિટી મળે ને તો કરવું જોઈએ. બહુ સખત એડવેન્ચરસ વસ્તુ છે આ, કે તમને બહુ બધી વસ્તુ નવી શીખવા પણ મળે, પ્લસ નવા એક્સપિરિયન્સ જે તમે પોતે એઝ અ પાયલટ તમે ફ્લાય કરતા હોવ ને એ એક્સપિરિયન્સ જ આખો અલગ છે. જે તમે જાતે એક્સપિરિયન્સ કરવું હોય તો તમારે જાતે ચલાવવું પડે, બસ.
આખા એક્સપિરિયન્સમાં સૌથી ડર લાગે એવું કે અઘરું શું લાગ્યું તમને?
જ્યારે અમે ફ્લાય કરતા હતા અને 2-3 વખત એવું થાય કે અમારે એક્ઝામ ચાલતી હોય ને તો એકદમ ટોપ ઉપર હોઈએ અને અચાનક અમારા જે ઇન્સ્ટ્રક્ટર હોય ને એ એન્જિન બંધ કરી કાઢે સડનલી.
ઓકે.
હા, કે ચલો પ્રિટેન્ડ કે તમારે અત્યારે તમારું એન્જિન ફેલિયર થઈ ગયું છે, હવે એ એક્ઝામ જ હોય, પણ એ ટાઈમે એકદમ બીક લાગી જાય, કારણ કે તમે અચાનક એન્જિન જ બંધ કરી કાઢે તો એને કેવી રીતે તમે શાંતિથી નીચે લાવો છો અને લેન્ડ કરો છો, એન્જિન સડનલી બંધ થઈ જાય છે તો.
રાઈટ. સેફલી
કેવી રીતે તમે કોઈ બી ખુલ્લા ખેતરમાં કે કેવી રીતે તમે લેન્ડ કરી શકો છો, ધેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે તમારું એન્જિન ગમે ત્યારે બંધ થઈ શકે છે. એટલે જો કે પ્રિકોશન્સ હોતા હતા કે ફ્લાય કરતા પહેલા ઈચ એન્ડ એવરી સિંગલ થિંગ બહુ જ ડિટેલિંગમાં ઇન્સ્પેક્શન થતું હતું ફ્લાઇટનું, કમ્પલસરી અમે ફ્લાય કરીએ એના પહેલા, પણ તો પણ આ બધા એક્ઝામના એક પાર્ટ હતા. કે આ ટાઈપની એક્ઝામ્સ ચાલતી હતી.
અને
સૌથી સારો એક્સપિરિયન્સ એ રહ્યો કે એક વખત ફ્લાય કરવાનું ઉપર ચાલુ કર્યું ને એક વખત અમારે સ્ટોર્મ ચાલુ થઈ ગયું હતું, એકદમ વાવાઝોડા જેવું, અને ધૂળની ડમરીઓ ઉપરથી દેખાતી હતી.
ઓકે,
ટોટલી ડિફરન્ટ એક્સપિરિયન્સ. પછી રેઇન, અમે રેઇન ચાલતો હોય ને એ ક્લાઉડ્સ માંથી વચ્ચે થઈને નીકળે ને એબો, અમે ફ્લાય ઉપર કરતા હોય, અમારી નીચે ક્લાઉડ્સ હોય, રેઇન થતો હોય, ઉપર એકદમ સની હોય.
રાઈટ, એ ફ્લાઇટમાં તમે જાઓ ત્યારે પણ એ એક્સપિરિયન્સ થાય, પણ આ તમારા પ્લેનનો કંટ્રોલ તમારા હાથમાં હતો.
રાઈટ, એટલે કોકપિટમાંથી જોવાનો જે એક્સપિરિયન્સ છે ને, ધેટ અમેઝિંગ.
હા, સો તમારા રિસ્ટ્રિક્ટેડ કમર્શિયલ ફ્લાઇંગ લાયસન્સમાં શું તમે તમારા ફેમિલીમાંથી કોઈને હવે સાથે પ્લેનમાં બેસાડી શકો?
ડેફિનેટલી, મારે એક વખત લાયસન્સ આવી ગયું ને તો હવે હું મારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ સર્કલ બધાને મારી જોડે, કારણ કે આ ટુ સીટર પ્લેન હોય છે તો હું કોઈ એક પર્સનને મારી જોડે લઈ જઈ શકું. હવે મારે 25 hours બાકી છે, 25 hours કમ્પ્લીટ કરી પછી મને 4 seater વાળું પણ લાયસન્સ મળી શકે, જે અનરેસ્ટ્રિક્ટેડ હોય, જેના જેમાં હું આખા ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં જઈ શકું.
વાહ, એટલે ફેમિલી હોલિડે કરી શકો ને તમે જાતે ફ્લાય કરીને જઈ શકો.
ડેફિનેટલી, અને એરોક્રાફ્ટ તો તમને એરો ક્લબના મેમ્બર હોવ એટલે ત્યાંથી તમે રેન્ટ પર પણ લઈ શકો.
સો ધેટ વોઝ માય નેક્સ્ટ ક્વેશ્ચન, કે ફ્લાઇંગ માટે પ્લેન કેવી રીતે તમે એક્સેસ કરી શકો?
એ એરો ક્લબના તમે મેમ્બર હોવ ને, મેં લાયસન્સ લીધું છે, મારી જોડે લાયસન્સ છે પ્લસ મારી જોડે ત્યાંની મેમ્બરશિપ છે, તો હું ત્યાં જઈને એરક્રાફ્ટને હાયર કરી શકું. તેના મારે જે પર અવર ચાર્જિસ થતા હોય એ પે કરવાના હોય ને મને એરક્રાફ્ટ મળી જાય.
શું ફ્લાઇંગ લાયસન્સ ને આ પ્લેન રેન્ટ કરવું મોંઘું તો હશે જ, પણ કેટલી હદે મોંઘું છે?
મને આખા લાઈક મેલબર્ન ને એવી ઓસ્ટ્રેલિયાની તો બહુ જાણ નથી, પણ હોર્શમ એ ચીપેસ્ટ જગ્યા હતી કે ત્યાં એરક્રાફ્ટ તમને પર અવરમાં ખાસું સસ્તું મળી જતું હતું, ચીપ પ્રાઇસમાં હતું. ત્યાં $210 પર અવર હતા.
રાઈટ, અને ધેટ કેન ચેન્જ એની ટાઈમ, એ બધું બદલાતું રહે છે.
ડેફિનેટલી, ડેફિનેટલી.
જસ્ટ વન લાસ્ટ ક્વેશ્ચન, રસ્તા પર અમને બધાને ટ્રાફિક જામ નડે છે, તમને કોઈ દિવસ ટ્રાફિક મળ્યો?
ધેટ્સ અમેઝિંગ ક્વેશ્ચન. ડેફિનેટલી, ત્યાં જ્યારે એરક્રાફ્ટ ચલાવતા હોઈએ ને તો ત્યાં પણ એવા રૂલ હોય છે કે ત્યાં જેમ અહીંયા રોડ પર હોઈએ તો એમ્બ્યુલન્સને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ, એવી રીતે જ્યારે ત્યાં એમ્બ્યુલન્સ, એરોપ્લેન, હેલિકોપ્ટર્સને આવતા રહેતા હોય છે, ઇમરજન્સી એરક્રાફ્ટ, તો એને અમારે પ્રાયોરિટી આપવી પડે, ગિવવે આપવા પડે. તો એ ત્યાં પણ હોય છે, એરમાં બી એ ટ્રાફિકના રૂલ લાગતા હોય છે. હા, આ બધા ટ્રાફિકના રૂલ લાગતા હોય છે. પછી ત્યાં અમારે સર્કિટ્સ કરવાના હોય, એરક્રાફ્ટ જે ત્યાંનું એરપોર્ટ હોય ને તેના ઉપર અમારે સર્કિટ્સ કરવાના હોય, તો જે સર્કિટ્સ કરતા હોય ને એ લોકોને પહેલી પ્રાયોરિટી મળે. પછી એમાં પણ જો મેડિકલ ઇમરજન્સી વાળા કોઈ એરોપ્લેન્સ કે હેલિકોપ્ટર આવી ગયા તો એને પણ પહેલી પ્રાયોરિટી મળે, એ ટાઈપનું હોય છે.
એટલે નોર્મલ ટ્રાફિક રૂલ્સ. અને એવો તમારે કોઈ દિવસ અનુભવ થયો કે તમારે ખસી જવું પડ્યું હોય?
ડેફિનેટલી, આવા બહુ બધી વાર એક્સપિરિયન્સ થયા. અને એ લોકો જ્યારે અમને આ હું લાયસન્સ લેતી હતી ને પ્રેક્ટિસ કરતી હતી ને તો એ ક્રિએટ કરતા હતા ટ્રાફિક, કારણ કે અમે કન્ટ્રી ટાઉનમાં હતા તો ટ્રાફિક એટલો બધો ના હોય, એર ટ્રાફિક ના હોય, તો દે વર ક્રિએટિંગ એર ટ્રાફિક ફોર મી,
સ્પેશિયલી ફોર એક્ઝામ્સ તો કરતા જ હશે.
ડેફિનેટલી, અને એમાં એવું હોય છે કે બધા રેડિયો થ્રુ એકબીજા જોડે વાત કરી શકે, તો બધા એકબીજાને કહે કે એર ટ્રાફિક ચાલતો હોય તો બધા એકબીજાને, પાયલોટ એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગથી નંબર આપી દે અને પોતપોતાના એરોપ્લેનને, પછી ફર્સ્ટ કોણ જશે, સેકન્ડ કોણ જશે એ લોકો જ ડિસાઈડ કરી લે રેડિયો ઉપરથી. અને એ રેડિયોનું એક સિગ્નલ ઓલરેડી એરપોર્ટ ઉપર પણ નીચે ચાલતું હોય, તો ત્યાં પણ ઓફિસમાં એ વસ્તુ અમે જે કન્વર્ઝેશન કરતા હોય ત્યાં નીચે પણ સંભળાતી હોય. કયો એરક્રાફ્ટ કયા એના ઉપર નીચે ઉતરશે, પહેલા કોણ લેન્ડ કરશે, એ બધી વસ્તુ નીચે પણ ચાલતી હોય ઓફિસમાં. અને ઉપર પાયલોટ એવી જ રીતે એકબીજાને કન્વર્ઝેશન કરીને પછી વન બાય વન લેન્ડ કરે.
શ્વેતા, આજે તમારે આ ફ્લાઇંગ લાયસન્સનો એક્સપિરિયન્સ અમારી જોડે શેર કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. બીજું કોઈ તમે કહેવા માંગો છો જે લોકો આજે કાર્યક્રમ સાંભળી રહ્યા હોય, જેને આ ટ્રાય કરવાનું મન થયું હોય, એમને માટે તમારી કોઈ સલાહ?
શ્યોર, કે એક તો ક્યારેય આ ટાઈપના કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો ડેફિનેટલી ગો ફોર ઇટ. શરૂઆત થોડું ટફ લાગે તો ગીવ અપ ના કરવું જોઈએ, લાયસન્સ મળી જવું મેં વિચાર્યું નહોતું, પણ મેં કન્ટિન્યુ કર્યું, ગીવઅપ નહોતું કર્યું, ત્યારે જઈને મળ્યું હતું. તો ડેફિનેટલી એક્સપિરિયન્સ કરજો ક્યારે કોઈને આવો ઓપોર્ચ્યુનિટી મળે તો.
થેન્ક યુ વેરી મચ શ્વેતા.
થેન્ક યુ, થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.